તારીખ 17/1/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 99
મારી સાધક છે અને અનિકાંત સાધ્ય છે. મારી દ્વારા વસ્તુના અનેક ધર્મોને સાધવામાં આવે છે, વિષય કરવામાં આવે છે. તેથી નવી સાધક છે, ધર્મો સાધ્ય છે અથવા વિભિન્ન પ્રકારના વચન નહીંથી અનેકાંતમય સાધવાદની સિદ્ધિ થાય છે. એ રીતે અનેકાંત કથન પણ સાધ્ય છે એના દ્વારા. સકલ કાર્ય પ્રમાણ સાધક છે, ત્યાર પછીનો બોલ છે. પ્રમાણ સાધક છે અને વસ્તુને પ્રસિદ્ધ કરવી તે સાધ્ય છે. નય દ્વારા વસ્તુના અનેક ધર્મોથી અનેક ધર્મોને સિદ્ધ કરાય છે. પ્રમાણ દ્વારા આખી વસ્તુને પ્રસિદ્ધ કરાય છે. તેથી પ્રમાણ સાધક છે વસ્તુને પ્રસિદ્ધ કરવી તે સાધ્ય છે. આગમથી લઈએ તો અધ્યાત્મથી લઈએ તો દ્રવ પર્યાયનો યુગપત અનુભવ થતા વસ્તુની અનુભવમાં સિદ્ધિ થવી, પ્રસિદ્ધિ થવી તે સાધ્ય છે એમ પણ લઈ શકાય. બંને રીતે આગમથી પણ અર્થઘટન ઉતરે છે, અધ્યાત્મથી પણ ઉતરે છે. પ્રમાણ એટલે યુગપત જ્ઞાન, દ્રવ પર્યાયનું યુગપત જ્ઞાન, એક સાથે આખી વસ્તુનું જ્ઞાન, તેમાં વસ્તુની પ્રસિદ્ધિ થાય છે એમ સીધું લેવાય છે. એ રીતે જ્ઞાનમાં અથવા અનુભવમાં વસ્તુની પ્રસિદ્ધિ પ્રમાણ દ્વારા થાય છે. એવું નથી કે પ્રમાણ વ્યવહારમીના વિષયમાં જતું હોવાથી એકાંતે એનો નિષેધ છે, એવું નથી. પ્રમાણ પૂજ્ય પણ છે અને પ્રમાણ અપૂજ્ય પણ છે એમ બે રીતે શાસ્ત્રમાં કથન આવે છે. તો જ્યાં પ્રમાણ અપૂજ્ય છે એમ કહ્યું છે ત્યાં વ્યવહારનીથી વ્યવહારનીના વિષયનો અવલંબનનો નિષેધ કરવાનો આશય રહેલો છે. પણ નિશ્ચય પૂજ્ય છે અને પ્રમાણ પૂજ્ય છે એમ કહ્યું છે ત્યાં પણ નિશ્ચય નૈરૂપ જે શુદ્ધોપયોગ છે તેનો આદર કરાયો છે, અથવા નિશ્ચયનીના વિષયભૂત ત્રિકાળી તત્વનો આશ્રય કરાયો છે અને પ્રમાણના વિકલ્પનો નિષેધ છે. ત્યાં પ્રમાણ તો થાય જ છે, દ્રવ પર્યાયનો યુગપદ અનુભવ હોવાથી અથવા દ્રવગુણ પર્યાયનો યથાર્થ અનુભવ હોવાથી ત્યાં પ્રમાણ તો થાય જ છે, પણ પ્રમાણના વિકલ્પનો નિષેધ છે. પ્રમાણનો વિકલ્પ છે એનો નિષેધ છે. જેમ કે સંવર નિર્દ્રા મોક્ષ, તો એના વિકલ્પનો મુખ્યપણે નિષેધ છે. અને બહુ સૂક્ષ્મ લઈએ તો ત્યાં તેના વિષયભૂત પ્રમાણના વિષયભૂત જે પદાર્થ છે એનો આશ્રય નથી એમ કહેવાય છે, અથવા એકલા સંવર એકલી નિર્જરા કે એકલી મોક્ષ પર્યાયનો આશ્રય હોતો નથી, કર્તવ્ય નથી, એટલું લેવું છે. પ્રમાણ એ છે કે આશ્રય પ્રમાણના વિષયભૂત દ્રવ્યનો ન હોય. આશ્રય તો નિશ્ચયનીના વિષયભૂત જે દ્રવ્ય સ્વભાવ જેટલો છે એનો આશ્રય હોય, એમ કહેવા માટે, એમ બતાવવા માટે પ્રમાણ પૂજ્ય નથી એમ કહેવાય છે. પણ પ્રમાણ પૂજ્ય પણ છે એવું પણ શાસ્ત્ર વચન છે. નય ચક્રમાં છે, મોટું જે નય ચક્ર છે માઇલ ધવલ, એમાં એ વિશે પાછળ છે. પ્રમાણ પણ પૂજ્ય છે કેમ કે તેમાં નિશ્ચય નયનો સમાવેશ છે. પ્રમાણ જ્ઞાન પ્રમાણ ત્યારે થાય છે કે જ્યારે ત્રિકાળી શુદ્ધાત્મ દ્રવ્યનો આશ્રય થાય છે ત્યારે જ્ઞાન પ્રમાણ થાય છે. એવી રીતે જ્ઞાન પ્રમાણ થતું હોવાથી, નિશ્ચયનો આશ્રયપૂર્વક જ્ઞાન પ્રમાણ થતું હોવાથી એવું પ્રમાણ પણ પૂજ્ય છે. એવી પણ બંને શાસ્ત્ર વચન છે, પણ બંનેની વિવિક્ષા જુદી જુદી છે. એમાં પણ હે ઉપાદે છે કેમ કે અનેક નયો છે એમાં વિષય વિરુદ્ધતા પણ છે. વ્યવહારનીના વિષયભૂત જે કાંઈ ભંગ ભેદ પર્યાય રાગ નિમિત્ત આટલા વ્યવહારનીના વિષયભૂત છે, તો એ વ્યવહારને એ રીતે જ્યારે પ્રવર્તે છે પ્રમાણ સહિત પ્રવર્તતો હોવાથી મિથ્યાત્મનો દોષ નથી લાગતો. પ્રમાણ સહિત નય જ્ઞાન પ્રવર્તતો હોવાથી મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શનનો દોષ નથી લાગતો. પણ જેટલું પણ પરાવલંબ આવે છે, અંગ વેદનું પર્યાયનું અવલંબન આવે છે, અસ્થિરતાવશ એટલો રાગ ઉત્પન્ન થઈ આવે છે ને એટલો દોષ ઉત્પન્ન થઈ આવે છે. દોષને તો ક્યાંય ઉપાધિ સીધો કે આડકતરી રીતે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ઉપાધિ ન થઈ જાય એટલા માટે એવી પણ કથન પદ્ધતિ પ્રસિદ્ધ છે કે નિશ્ચયની ઉપાદેય છે, વ્યવહારની ઉપાદેય નથી. ભલે નય જ્ઞાન છે પણ પ્રમાણ સહિત વર્તે છે એટલે દોષ નથી લાગતો, નહીં તો પ્રમાણ સહિત જ વર્તે ને, પણ છતાં એ વિષય કરે છે જ્યારે રાગને ખંડને ભેદને પર્યાયને પરનિમિત્તને, ત્યારે અસ્થિરતા ઉત્પન્ન થઈ આવે છે. વ્યવહારનીના કારણે વ્યવહારનીનું જ્ઞાન પ્રવર્તે છે ત્યારે અસ્થિરતાપૂર્વક પ્રવર્તે છે. નિશ્ચયને આરૂઢ થાય છે સાધક ત્યારે વિતરાગતા ઉત્પન્ન થાય છે. એમ નયની પ્રવૃત્તિના કાળમાં પણ રાગની ઉત્પત્તિ અને અનુત્પત્તિ નો પ્રસંગ જોઈને હે ઉપાદેયની વિવિક્ષા ગોઠવણી છે. સમ્યક પ્રકારે હે ઉપાદેયને જાણવું સાધક છે એમ કહ્યું છે, ત્યાં વિપર્યાસનો નિષેધ છે, વિપરીતતાનો નિષેધ છે. ક્યાંય પણ વિપરીતતા થાય અથવા પોતાના સ્વરૂપથી દૂર જવાય જો કોઈ પણ કારણસર, એવું કોઈ પણ કારણ ભજે કે જેને લઈને પોતાના સ્વરૂપથી ભાવમાં દૂર જવાય, એ વાતનું કરવું કરાવવું અનુમોદવું હોઈ શકે નહીં, સિદ્ધાંત સિદ્ધાંતમાં હોઈ શકે નહીં. અપવાદ છે તો આચરણમાં જાય છે, સિદ્ધાંતમાં એમ હોઈ શકે ઉત્સર્ગ અપવાદ છે ને. શ્રદ્ધા જ્ઞાનમાં તો એક જ વાત હોય છે, આચરણની અંદર શક્તિ અનુસાર આચરણ છે, એટલે ત્યાં અપવાદ લીધો છે. શ્રદ્ધામાં અપવાદ ન હોય, જ્ઞાનમાં અપવાદ ન હોય, આચરણમાં તો પૂર્ણ થતો નથી ત્યાં સુધી સાધકને દોષિત આંશિક દોષિત આચરણ આચરણ રહે છે. એ અનિવાર્ય પરિસ્થિતિ મારી છે, અનિવાર્ય પરિસ્થિતિ છે તેને, તો અહીંયા તેને અપવાદ લીધો છે. એ પણ એટલા માટે કે જો ખોટી વાત કરવા જાય તો પરિણામ વધારે નીચી કોટીના નીચા સ્તરના થઈ જાય, અટકી જાય. એટલે સહજપણે વિતરાગતાને સાથે એવો સિદ્ધાંત ત્યાં આચરણના પ્રકરણમાં પણ એવો સિદ્ધાંત ગ્રહણ કર્યો છે કે સહજપણે વિતરાગતાને જ સાધે, વિતરાગતાને વધારે. અપવાદ માર્ગમાં આવે આચરણથી તો પણ વિતરાગતા વધારવાના પ્રયત્નને કારણે છે. સિદ્ધાંતને અનુસરે એમાં તો સિદ્ધિ વિતરાગતા જ વધે છે, એટલે એ તો નિર્વિવાદ વિષય થઈ જાય છે. પણ અપવાદમાં સાધક જીવ રાગાદીનું અનુસરણ કરે છે, રાગાદીરૂપ પરિણમે છે, ત્યાં વિવાદ સર્જાય છે કે એણે શ્રદ્ધામાં પરિપૂર્ણ વિતરાગ સ્વદ્રવ્યને શ્રદ્ધા જ્ઞાનમાં લીધું ને ઉપાદે માયનું જાણ્યું, હવે શું કરવા આચરણમાં ફેર પડવો જોઈએ, આવો વિવાદ ઉત્પન્ન થાય. એ અપવાદ માર્ગમાં છે. ત્યાં જ્યારે પુરુષાર્થની મંદતા ભજે ત્યારે રાગાદીની ઉત્પત્તિ અનિવાર્યપણે થઈ આવે, ત્યાં પણ વિતરાગતા વધારવાનો દ્રષ્ટિકોણ અને પુરુષાર્થ યથાશક્તિ ચાલુ રાખીને વાત છે, અને તે રાગાદીનો નિષેધ આવીને વાત છે, તે રાગાદીને ઉપાધિ જાણીને વાત નથી, નિષેધ સહિત છે એ વાત. દ્રવ્યાનુયોગ અને અધ્યાત્મ એ એવી કોટીનો વિષય છે કે એટલા માટે તો કેટલીક યોગ્યતા પછી અથવા તો જ્ઞાનીની સમીપતામાં એનું અધ્યયન વધારે અનુકૂળ છે. મુખ્યપણે કોઈને તો એ યોગ્યતાનું કારણ થઈ આવે છે, કેમ કે કારણકારીને ત્યાં નિયમ નથી, કારણકારી ત્યાં નિયમ વગર છે, કોઈની યોગ્યતા પ્રાપ્ત થવાનું કારણ બને છે. તો કોઈને અયોગ્યતા વાળાને અનધિકારી જીવને નુકસાનનું પણ કારણ બની જાય છે, તો કોઈને લાભનું કારણ ત્યાં કારણકારીનો કારણકારી નિયમ વગર છે. ત્યાં બહુ ભાગ તો અમુક યોગ્યતા હોય અથવા જ્ઞાની સમીપતા હોય તો દ્રવ્યાની ગંભીરતા અને એનો યથાર્થ લાભ સંભવિત છે. વસ્તુ ગ્રહણ સાધક છે, સકલ કાર્ય સામર્થ્ય સાધ્ય છે, નિજ વસ્તુનું ગ્રહણ સાધક છે. જો સ્વ વસ્તુને ગ્રહણ કરવામાં આવે, ગ્રહણ કરવું એટલે અનુભવ કરવો, ગ્રહણનો અર્થ એ છે. ગ્રહણ કરવું એટલે અનુભવ કરવો. નિજ વસ્તુનું ગ્રહણ સાધક છે અને સકલ કાર્ય સામર્થ્ય, સકલ કાર્યનું સામર્થ્ય, સકલ કાર્ય સંગેનો પુરુષાર્થ એ સાધ છે. નિજ વસ્તુના ગ્રહણમાં પુરુષાર્થની સિદ્ધિ છે. અથવા મુખ્યપણે જ્ઞાન દ્વારા નિજ સ્વરૂપનું ગ્રહણ કરવામાં આવે છે. અંતરંગમાં જેટલું સુસ્પષ્ટપણે નિજ સ્વરૂપનું જ્ઞાનથી ગ્રહણ થાય, એ જ્ઞાન પુરુષાર્થની ઉત્પત્તિ કરે, સ્વ કાર્યના સામર્થ્યની ઉત્પત્તિ કરે છે. પુરુષાર્થનો વિષય એવો છે કે પોતાની મહાનતા જણાય છે, પોતાનું સામર્થ્ય જણાય છે, પોતાના સામર્થ્યનું ગ્રહણ થાય છે, સ્વીકાર થાય છે, એટલું પુરુષાર્થની જાગૃતિ વિશેષ આવે છે. પુરુષાર્થનું કારણ સ્વરૂપ મહિમા વાળું જ્ઞાન છે. પુરુષાર્થનું કારણ જ્ઞાન છે એટલું નહીં લેતા, જે જ્ઞાનમાં સ્વરૂપનું ગ્રહણ થયું એટલો સ્વરૂપનો મહિમા આવ્યો. સ્વરૂપ તો મહિમાવંત છે એટલે એનો મહિમા આવ્યો, અને જેટલો ઉત્કૃષ્ટ મહિમા આવ્યો એટલો પુરુષાર્થ ઉત્પન્ન થયો. સ્વકાર્ય સામર્થ્ય અહીંયા પુરુષાર્થનો, સકળકાર્ય સામર્થ્ય, બધા ગુણોના કાર્યનો ની રચના થવી એવું સામર્થ્ય જેનામાં છે તે પુરુષાર્થ છે. પુરુષાર્થની સિદ્ધિ થાય છે વસ્તુના ગ્રહણમાં, પુરુષાર્થની સિદ્ધિ છે. આમ સિદ્ધિ સિદ્ધ સાધુ લ્યો તો એટલું છે. પુરુષાર્થનો બોલ ચાલ્યો છે પરમાગમ સારમાં, એમાંથી એવો જ સંકેત નીકળે છે. વસ્તુ પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ, કે જ્યાં પુરુષાર્થનો ઉપાડ છે એમાં કેવા પ્રકારનું પરિણામ છે, કે હું આવો મહાન પદાર્થ, બસ આ એનો વાચ્ય છે. પોતાની મહાનતા સ્વરૂપની જે સર્વોત્કૃષ્ટ મહાનતા, સર્વગુણ સંપન્નતા, એવી જે મહાનતાનું ગ્રહણ થાય છે તો પુરુષાર્થની ઉત્પત્તિ થાય છે. જેમ કોઈ માણસને દોષિત કાર્ય છોડવું હોય તો પોતાની મહાનતાનો આધાર લે કે હું કોણ, મેં તો ફલાણા, આ અમારું કુળ, આ અમારી જૈન જાતિ, અમે તો જાતે જૈન, જો એમ લે તો તરત છૂટે. જો પોતાની માનતાનો આધાર લે તો દીનતા છૂટે. પુરુષાર્થમાં અપુરુષાર્થમાં દોષમાં તો દીનતા છે. દીનતા ક્યારે છૂટે? કે પોતાની માનતાનો આધાર લેવામાં, અવલંબન લેવામાં આવે તો. હું આવો મહાન પદાર્થ એવા ભાવમાં પુરુષાર્થનો ઉપાડ છે એમ કેમ છે? હું આવો મહાન પદાર્થ એમ કહો કે વસ્તુનું ગ્રહણ કહો? બે એક વાત છે. ચારમાં પુરુષાર્થની સાથે એ વાત લીધી છે. કેમ કે જે પુરુષાર્થ છે એ ગુણ પણ, પુરુષાર્થ ગુણ પણ અંદરમાં છે, અને અનંત પુરુષાર્થનું સામર્થ્ય છે અંદરમાં. જે સ્પષ્ટપણે પોતાના અનંત ગુણના સામર્થ્યને અવલોકે છે, જોવે છે, ગ્રહણ કરે છે કે આવો હું, ગ્રહણ કરવાનો અર્થ એમાં હું પણ આવે છે, તો એમ એકદમ પુરુષાર્થની ઉછાળો આવે છે. પુરુષાર્થની પર્યાયમાં એકદમ આવેગ ઉછાળો આવે છે, એને સકલ કાર્ય સામર્થ્યની સિદ્ધિ કહેવામાં કઈ છે. ભાષા જુદી જુદી વાપરે છે. એ બધા અંતરંગ કાર્ય સિદ્ધિના સાધ્ય સાધકના બોલમાં કેટલીક વાતો એમણે બહુ સૂક્ષ્મ ગોઠવી છે અનુભવ પ્રકાશમાં. મહિમા સહિતનું જ્ઞાન, હા બેન છે એમ કે, હા એ હમણાં ક્યારેક એવી વાત ચાલે છે કે ભાઈ આત્માનું જ્ઞાન એટલે કોઈ લુખું જ્ઞાન નથી. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા તો આનંદ સ્વરૂપ છે, આત્મામાં તો અનંત ગુણ છે, એવું લુખું એ જ્ઞાન નથી. એ આત્માના મહિમાપૂર્વક જે જ્ઞાન છે એ જ્ઞાન બરાબર જ્ઞાન છે. આત્માનો મહિમા કહો કે નિજ સ્વરૂપની ભક્તિ કહો, બે એક વાત છે. આમ ભક્તિ દાખલ થઈ જાય છે જ્ઞાનની સાથે, એના વિવાદ કરે છે ને, જ્ઞાન માર્ગથી પ્રાપ્તિ થાય કે ભક્તિ માર્ગથી પ્રાપ્તિ થાય. ચાલો ક્રિયા માર્ગને અમે બહુ નથી જગ્યા દેતા, પણ જ્ઞાન માર્ગથી પ્રાપ્તિ થાય કે ભક્તિ માર્ગથી પ્રાપ્તિ થાય. તો ભક્તિ માર્ગ વાળા એમ કહે છે કે ઘણાને જ્ઞાન નથી હોતું ને ઘણા ભક્તો પામી ગયા છે. તો જ્ઞાન વાળા એમ કહે છે કે ભક્તિ તું કર્યા કરે એમાં કઈ નથી મળવાનું, જ્ઞાનથી તારે તત્વનું સ્વરૂપ સમજવું પડશે. એ પોતપોતાની દલીલો રજૂ કરે છે, પણ જ્ઞાન ભક્તિ વિના હોય તો એ જ્ઞાન નથી, ને ભક્તિમાં સ્વરૂપનું મહિમા વાળું જ્ઞાન ન હોય તો એ ભક્તિ પણ ભક્તિ નથી. એ તો બંને એક સિક્કાની બે બાજુ જેવું છે. એક સિક્કો લ્યો તો એની બીજી બાજુ ન જોઈએ કે ન હોય, એ પ્રશ્ન જ અસ્થાને છે. સાથે સાથે જ આવે છે. એટલે આગ્રામાં એ વાત બહુ સ્પષ્ટ કરી હતી, પાત્રતામાં બોલ કેટલાક ચાલ્યા, સોગાનિધિનો વિષય કેટલો ચાલ્યો, તો એક વાત ધ્યાન ખેંચી હતી. ઘાટકોપુરમાં આ વખતે ધ્યાન ખેંચી હતી, ત્યાં સોગાનિધિ ને દ્રવદૃષ્ટિ પ્રકાશ પ્રત્યે અનુરાગવાળા કેટલાક આપણા મુક્ષુ ભાઈઓ બહેનો છે. તો કહ્યું કે ભાઈ એટલી નિશ્ચય પ્રધાન, શ્રદ્ધા પ્રધાન એટલી વાતો કરવા છતાં ભક્તિ પ્રધાન વાતો પણ એવી જ આવી છે, એ ધ્યાન ખેંચવા જેવો વિષય છે. શ્રદ્ધા પ્રધાન વાતો એવી આવી છે કે વ્યવહારના પક્ષવાળાને તો સાંભળવું મુશ્કેલ પડે એવી તીખી વાતો એમણે કરી છે. આટલી બધી નિશ્ચયની તીખી વાત કરનાર ભક્તિ પ્રધાનતામાં કેટલા આવ્યા છે એના ભક્તિ એના બોલ પકડીને વિચાર કરો તો અનંત તીર્થંકર થી મને અધિક છે એવી વાતો કરી છે. એવો નિયમસારનો વિષય ધ્યાન ખેંચે એવો છે. જે નિયમસારમાં મોક્ષાયિક પર્યાય, મોક્ષની કેવળ જ્ઞાનની પર્યાય, પરદ્રવ્યમ પરભાવમ હેયમ ઇતિ એવું કહ્યું છે, એ જ નિયમસારમાં એવી વાત કરી છે ભક્તિની, કે હે જીવ સંસારના સમુદ્રમાં મધદરિયે તું મગરમાં મુખમાં પીડ્યો છો, એ જીનેન્દ્રની ભક્તિ તને શરણભૂત છે, એવી વાતો દીધી છે. જેટલી નિશ્ચયની તીખી વાત આવે છે એટલી જ અહીંયા ભક્તિની વાત સામે આવીને ઊભી રહે છે. એ એમ સૂચવે છે કે જેને નિશ્ચયનું યથાર્થ જ્ઞાન છે એનું આ પડખું સાથે સાથે ઊભું થાય છે. જો ભક્તિનું પડખું જ્ઞાન સાથે ઊભું ન થાય તો એ જ્ઞાનની લુખાશ સ્વચ્છંદની દિશા પકડ્યા વિના રહેલી આ પરિસ્થિતિ ઊભી થાય.
ભક્તિ નો અર્થ બહુમાન છે, ભક્તિ નો સીધો અર્થ છે બહુમાન. બહુમાન થાય છે એમાં રાગ બાહ્ય ચેષ્ટા ને સાથે સંબંધ રાખવા વાળો છે, એટલે લોકો એકલા રાગ ને પકડે છે. પણ એનું મૂળ રાગ નથી, એનું મૂળ જ્ઞાન છે. જે જ્ઞાન માં ગુણનો મહિમા છે, ભાવનો મહિમા છે, એ જ્ઞાન પોતે જ ભક્તિ રૂપ સ્વરૂપ છે. એ જ્ઞાનનું એક રૂપ ભક્તિ છે. જે જ્ઞાનમાં મહિમા ભાષો, તત્વનું મહિમાવંત પણ જે જ્ઞાનની અંદર પ્રતિભાષો, એ જ્ઞાન પોતે વસ્તુના મહિમાને ની કિંમત આંકનારો હોવાથી એ મહિમા એ પોતે જ્ઞાન પોતે જ ભક્તિ સ્વરૂપ છે. પછી રાગ તો સાથે ઉત્પન્ન થાય છે શુભરાગ, એટલે લોકો શુભરાગને જોઈને શુભરાગને ભક્તિ માને છે. પણ એકલો શુભરાગ એ ભક્તિનું સ્વરૂપ નથી, એકલો શુભરાગ એ ભક્તિનું સ્વરૂપ નથી. યથાર્થ ભક્તિ તો રાગ વધારનારી નથી, પણ યથાર્થ ભક્તિ રાગ તોડનારી છે. એનો એક બીજો બહુ સારો દ્રષ્ટાંત છે આ વિષયની અંદર. એક જીવ નિજ સ્વરૂપનો જ્યારે નિર્ણય કરે છે, ત્યારે યથાર્થ નિર્ણયમાં એને જીવનું સ્વરૂપ યથાતથ્ય છે તેવું ભાષ્યમાન થાય છે. પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ જ્ઞાનમાં ભાષ્યમાન થતા એનો મહિમા ઉપજે છે, અને ચૈતન વીર્ય નિષ્ફૂર્ણા થાય છે. ગુરુદેવના શબ્દોમાં કહીએ તો 216 નંબરનો ત્યાંથી શરૂઆત થઈ. આ સમ્યક પહેલાની વાત છે એમ કરીને. તો જે જ્ઞાને પુરુષાર્થને જગાડ્યો, અહીંયા પણ એ જ વાત છે, જ્ઞાન પુરુષાર્થને જગાડે છે વસ્તુનું ગ્રહણ, ત્યારે એને સ્વરૂપ સંબંધીના વિકલ્પો વિચારણાની અંદર વધે છે. તો એની સમ્યક સમ્મુખની જે ભૂમિકા થઈ, એ ભૂમિકામાં એને સંસ્કાર પડવાનું કારણ જ્ઞાન છે. જો સમ્યક દર્શન પામ્યા પહેલા ભવાંતર કરે તો એ સમ્યક સમ્મુખ જીવ બીજા ભાવમાં પામી જાય, સંસ્કાર લઈને જાય. અને આગળ વધે છે તો એમાં એ સ્વરૂપ સન્મુખ થયેલું જ્ઞાન બળ વધે છે, વિકલ્પ વધતો નથી. વિકલ્પ તો નિર્વિકલ્પ સ્વરૂપના જ્ઞાન બળને લઈને તૂટી જાય છે. વિચારમાં તો બંને છે, રાગ પણ છે, વિકલ્પ પણ છે અને જ્ઞાન પણ છે. તો એમાં સ્વરૂપનો મહિમા વધે છે તો આરે રાગ વધે છે કે નહીં? રાગનો અભાવ થશે અને જ્ઞાન વધીને અનુભવ કરશે, સ્વસંવેદન કરશે. આવું યથાર્થ પરિણામમાં આવું હોય એમ લેવું છે. એટલે નિજ વસ્તુનું ગ્રહણ સાધક છે, સકળ કાર્ય સામર્થ સાધ્ય છે, પરપરિણતિ સાધક છે અને ભાવ દુઃખ સાધ્ય છે. પરપરિણતિ નિજ સ્વરૂપને છોડીને જે કાંઈ અન્ય છે તે બધું પર છે, જે કાંઈ છે તે બધું પર જ છે, એ પરપરિણતિ સાધક છે અને ભાવ દુઃખ એમાંથી સાધ્ય છે. એટલે તો એ લીધું કુનકુંદાચાર્ય અષ્ટપાવળમાં, પરદબાવો દુગઈ ભાવ સાધક થાય છે. અમારો આશ્રય કે અમે કહેતા નથી, અમારા સ્વરૂપ જો કે અમે કહેતા નથી. અમારું સ્વરૂપ તો વગર બોલવાથી પણ, બોલ્યા વગર પણ નિજ સ્વરૂપનો જ આશ્રય કરાવે છે. વિતરાગનું સ્વરૂપ તો વચન વ્યવહાર થયા વિના પણ, ગુરુમુદ્રા પણ, વિતરાગી ગુરુમુદ્રા પણ નિજ સ્વરૂપનો જ આશ્રય કરાવે છે, સ્વરૂપનો જ બોધ કરાવે છે. એ તો આગળ આવી ગયું કે નહીં? બહુ મીઠી વાત એ લખી છે એમ 44માં ને પહેલો પેરેગ્રાફ છે. ગુરુ ભક્તિની વાત લીધી છે ત્યાં. ગુરુ મોક્ષ માર્ગને ઉપદેશે છે શાંત મુદ્રાધારી. ચોથી લીટી, શાંત મુદ્રાધારી ગુરુ મુદ્રા વચન બોલ્યા વિના જ મોક્ષ માર્ગને દર્શાવે છે. વચન બોલ્યા વિના શાંત મુદ્રાધારી પરમોત્કૃષ્ટ શાંત સ્વરૂપમાં જે લીન છે એમની મુદ્રા સ્વરૂપનો બોધ કરે છે. આવું નિર્વિકલ્પ અંતર્મુખ સ્વરૂપ છે, અંતર્મુખ થાય એવો બોધ કરે છે, એવો ઉપદેશ કરે છે. મને તો એવું થતું હતું કે આ પ્રકરણ આવશે તો બધાને રસ આવશે કે નહીં આવે. ઘણું ચાલ્યું, બહુ રસિક વિષય છે. રાગ પરિણતિ થી ભવ દુઃખ સરાય છે. કોઈ રાગ થી રાગ નું ફળ, રાગ સ્વયં દુઃખરૂપ છે અને દુઃખના કારણરૂપ છે. કર્મ બંધાય છે, ભવિષ્યમાં દુઃખનું નિમિત્ત ઊભું થશે. એ પરપરિણતિ દુઃખનું સાધન છે, સામે નિજ પરિણતિ સાધક છે અને સ્વરૂપાનંદ સાધ્ય છે. સુખ લેવું છે, દુઃખની સામે આનંદ લીધો કે નિજ પરિણતિ સાધક છે અને સ્વરૂપનો આનંદ સાધ્ય છે. જ્યાં પોતાના સ્વરૂપના આશ્રયે સ્વરૂપ રૂપ પરિણતિ ઉત્પન્ન થઈ તો એમાં આનંદની સિદ્ધિ થઈ, આનંદ ઉત્પન્ન થયો. આનંદ મેળવવું એવો વિકલ્પ નથી, છતાં અનુભવ એક રસાયણ છે કે એમાં એકદમ અવસ્થાની અંદર મોટો ફેરફાર થઈ જાય છે. જીવ આશ્રય કરે છે પોતાના અભેદ નિર્વિકલ્પ નિર્ભેદ સ્વરૂપનો, એમાં આ આનંદ ને આ જ્ઞાન એવો ભેદ પણ જ્યાં પાડતો નથી ત્યારે આશ્રય યથાર્થ થાય છે. એટલે આનંદનો વિકલ્પ નથી. આ જ્ઞાન ને આ આનંદ ને આટલું સામર્થ્ય ને ઓછું સામર્થ્ય ને પૂર્ણ સામર્થ્ય એ કઈ વિકલ્પ નથી. જેવું સ્વરૂપ છે એવું અભેદપણે નિર્ભેદ સ્વરૂપ પોતાને ગ્રહણ થતા આનંદની ઉત્પત્તિ નિજ પરિણતિમાં થઈ આવે. આનંદનો વિકલ્પ નથી પણ આનંદ ઉભરાય છે અને એ આનંદ ઉભરાય છે એ જાણે પરિણામની પરિણામનું એક વાસણ લઈએ, પાજન પાત્ર લઈએ, પરિણામને એક પાત્ર ગણીએ તો પાત્રમાં જાણે સમાતો નથી. જેમ કોઈ ઉભરાઈને ચીજ બહાર વહી જાય, આ દૂધ ઉભરાઈને બહાર જાય છે કે નહીં, એવી એની ભરતીવાળો એ વિષય છે. આનંદ છે એ ભાવની બહુ ભરતીવાળો વિષય છે. બે સામે સામે બોલી લીધા છે સાધક સાધ્યના, એક માંથી ભવ દુઃખ માં જા, બીજા માંથી સ્વરૂપ ના આનંદ માં જા. પરપરિણતિ ની તુચ્છતા જાણે તો પરપરિણતિ ની પકડ ન રહે. શું છૂટે છે એ પૂજ્ય બેનશ્રી બોલમાં લે છે કે તુચ્છ છે તે બધું છૂટી જાય છે. આત્માનું હોય તે આત્માથી છૂટે નહીં, જે તુચ્છ છે એ બધું છૂટે છે. છૂટે છે એની તુચ્છતા લઈ લીધી છે. નિજ પરિણતિ સાધક છે, સ્વરૂપાનંદ સાધ્ય છે. એવી રીતે સાધક સાધના અનેક ભેદ જાણી નિજ અનુભવ કરો. જો આ પણ એનો સરવાળો માર્યો, સાધ્ય સાધક અધિકારી ને પૂરો કરે છે. એટલે એમ કહે છે કે આવી રીતે અનેક સાધ્ય સાધકના ભેદ છે, પ્રકાર છે, એ બધા પ્રકારનું તાત્પર્ય સ્વાનુભવ કરાવવા માટેનું તાત્પર્ય છે અમારું, બીજું કોઈ આની અંદર તાત્પર્ય નથી. અનુભવનો ગ્રંથ છે અને સાધ્ય સાધકની આટલી બધી વાત કરી, ક્યાંક ક્યાંક તો ભક્તિની વાત કરી છે, દેવગુરુ શાસ્ત્રની વાત કરી છે, અનેક પ્રકારના ભંગભેદની વાત કરી છે. તો તે પ્રકારમાં જીવ અટકાતો હોય, અટકતો હોય, એને છોડાવવા માટે, સરવાળે અનુભવમાં લાવવા માટે વાત કરી છે. કોઈ જીવ અશુભમાં વધારે ચાલ્યો જતો હોય, સહેજે સહેજે, તો એને એમ કહ્યું કે દેવગુરુ શાસ્ત્રની ભક્તિ સાધક છે અને અશુભ પરિણતિનો નાશ થવો દેહ સાધ્ય છે, એમ કહેશે. એવા બોલાયા છે. દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિ વિનય નમસ્કાર આદિ એમાં બધા ભાવ લઈ લેવા. સાધક છે ને ત્યાં વિષય આદિથી ઉદાસીનતા, અશુભ ભાવમાં વિષય આદિની અપેક્ષા વૃત્તિ છે. એ વિષય આદિની અપેક્ષા વૃત્તિથી જે અશુભ ભાવ, અશુભ ઉપયોગ થાય છે, એ તોડવા માટે વિતરાગી દેવગુરુ શાસ્ત્રની ભક્તિ વિનય નમસ્કાર આદિ સાધક છે અને વિષયની અપેક્ષા ઉડાડવી એ સાધ્ય છે. તો વિષયની અપેક્ષા રહ્યા કરતી હોય પંચેન્દ્રિયના વિષયોની, અશુભ ઉપયોગમાં અનેક પ્રકારની અનુકૂળતા, સંયોગ વૃદ્ધિ, એ બધામાં દેવગુરુ શાસ્ત્રની વિનય ભક્તિ સાધન થાય છે. એ સીધે સીધી દવા છે, સામે સામે દવા લીધી છે. કેટલાક બોલી એવા છે એક અર્થમાં છે, કોઈ કોઈ બોલે એવા એક અર્થમાં છે. પણ જ્યાં દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિ વિનય નમસ્કાર આદિ ભાવ સાધક છે, ત્યાં વિષય કષાય આદિ ભાવોથી ઉદાસીનતા રૂપ મન પરિણતિની સ્થિરતા સાધ્ય છે. એટલું વધારે છે, એમાં છે કે નહીં, વધારે છે કે નહીં? ક્યાં પ્રશ્ન રહ્યો, કયો? હા, ત્યાં ઉદાસીનતામાં પરિણતિની સ્થિરતા થવી તે સાધ્ય છે, મન પરિણતિની સ્થિરતા થવી તે સાધ્ય છે. મનને બીજા ઇન્દ્રિય બે લઈ લેવાય નહીં, મુખ્યપણે તો પંચેન્દ્રિયના પરિણામ સાથે મનની પરિણતિ તો છે જ. મન વગર તો બીજા પાંચ ઇન્દ્રિયના પરિણામ પણ મનુષ્યને નથી, સાથે સાથે જ મન હોય છે. એમાંથી નિજ અનુભવ કરાવવાની વાત છે કે જ્યાં શુભ ઉપયોગ રૂપ પણ વ્યવહાર પરિણતિ સાધક છે, ત્યાં પરંપરા મોક્ષ સાધ્ય છે. એ પછી શુભમાં આવ્યા પછી, વ્યવહાર પરિણતિમાં આવ્યા પછી, દેવગુરુ શાસ્ત્ર ભક્તિમાં આવ્યા પછી, વિતરાગતાના લક્ષ્યે ભક્તિ થાય, વિતરાગતાના લક્ષ્ય ભક્તિ થાય તો પરંપરા મોક્ષની સિદ્ધિ થાય, એમ કહેવા માંગે છે. અને અહીંયા તો પ્રકરણ દેવગુરુ શાસ્ત્રની ભક્તિનું ચાલશે અને એ ભક્તિ કરતા જાણે અજાણે અવજ્ઞા અભાવ વર્તે તો ભક્તિ બરાબર છે. ક્યારેક અવજ્ઞા પણ કરે ને ક્યારેક ભક્તિ પણ કરે તો એની ભક્તિ બરાબર નથી. આમ પડખા સાથે સાથે વિચારવા છે, એટલે વાત ફરીને પણ શરૂ કરી છે. તો મંડાણ તો જે રીતે વિષયનું કરે એ રીતે કરે તો વાત થોડી વાર ફરીને આવે પણ ખરી. અહીંયા દેવગુરુ શાસ્ત્રનું પ્રકરણ એવું ચાલ્યું છે કે પૂર્ણ પ્રતીતિ રાખે, તેમની પૂજા સેવા બાહ્ય પ્રભાવના, એમનું અંતરંગ ધ્યાન, ગુણ વર્ણન, અવજ્ઞાનો અભાવ અને પોતાના પ્રાણથી પણ વધારે વલ્લભ જાણે, પ્રાણની આહુતિ દેવા તૈયાર રહે, ત્યાં સુધીની વાત લીધી. પછી એને અવજ્ઞાનો સવાલ રહેતો નથી. શુદ્ધ સ્વરૂપ જાણી ભક્તિ કરે એમ એમાં લક્ષ્ય આ છે. શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય છે, પોતે શુદ્ધ સ્વરૂપનો અભિલાષી, તેથી તેમની ભક્તિ રૂચિ શ્રદ્ધા પ્રતિથી કરે એમ વાત લીધી છે. એ દેવ ભક્તિમાં એટલી વાત લીધી. પછી શાસ્ત્ર ભક્તિ, પછી ગુરુ ભક્તિ, શાંત મુદ્રા થાય, બહુ સારો વિષય લીધો છે. હા, એ તો અનિવાર્ય પરિસ્થિતિ છે એમાં ક્યાં એ વિષય વિચારવાનો. ખાસ કરીને શાસ્ત્રોનું અધ્યયન કરનારા જીવને કોઈ સ્વરૂપની પ્રાપ્તિ અથવા ભવભ્રમણનો અભાવ કરવામાં કોઈ ક્ષતિ રહે છે તો એ આ પડખે થઈ રહી છે. જ્ઞાન તો ઉઘાડને લઈને થોડો વિકાસ વધે પણ છે, ક્ષોભસમ વધે પણ છે, અધ્યયન ચીજ જેવી છે. ક્ષોભસમ વધવાનું હોય તો આ પુસ્તકનું અધ્યયન નિમિત્ત થાય, સાંભળવાનું નિમિત્ત થાય, વાંચવાનું નિમિત્ત થાય, એ સામાન્ય નિમિત્ત નિમિત્ત એક સંબંધ છે. પણ કોઈ આ પ્રકારની ખામી રહેતા એ જ્ઞાન વૃદ્ધિ નિષ્ફળ જાય છે, ક્ષોભસમની વૃદ્ધિ એ નિષ્ફળ જાય છે. શ્રીમદજી એના ઉપર એટલા માટે બહુ વજન લીધું કે અનંતકાળમાં જપ તપ શાસ્ત્ર અધ્યયન બધું કરી ચૂક્યો છે પણ એને જ્ઞાનીને ઓળખ્યા નથી. નિયમ નિયમ સંયમ આપ કયો કોની ત્યાગ વિરાગ હતા એમાં શાસ્ત્રની વાત લઈ લીધી. શાસ્ત્ર ને કે ન એ સબ ધારી એ બધાને એની ધારણા એને કરે છે, છતાં હજી એને હાથ આવ્યો નથી. તદ પી કછું હા જ હાથ જીવ ન પડ્યો, અબ ક્યાં ન વિચારત હે મને છે, કછું ઓર રહા સાધન છે. મને સદગુરુ કોઈ ન ભેદ લહે, ત્યાં એ વાત નાખી છે પાછી એમ. વિચાર માંગે એવો વિષય છે કે જો એમને ગુરુ કોઈ નાની મળી ગયા હોત તો તો એમ કહેત કે ભાઈ એને નિમિત્ત એવું થઈ ગયું એટલે વધારે પડતો રાગ થઈ ગયો લાગે છે, અને પક્ષમાં રાગના પક્ષમાં ખેંચાઈને આવું બધું કથન કરતા લાગે છે. પણ જેને આ ભાવમાં કોઈ જ્ઞાની મળ્યા નથી એ આ વાત કરે છે, એ ક્યાંથી કરે છે એ વિચાર માંગે એવો વિષય છે. એના હૃદયનું ઊંડાણ તપાસવા જેવું છે, એના અનુભવના ઊંડાણમાંથી આ વાત આવે છે. એક મુમુક્ષુની ભૂમિકાની બહુ મહત્વનો વિષય છે, બહુ મહત્વનો વિષય છે. હા, એ તો ઠીક છે, કોઈ કહે એનો કઈ. પણ એક જગ્યાએ એમણે એમ કહ્યું છે કે ગ્રહસ્થ અવસ્થામાં વર્તતા જ્ઞાની પ્રત્યે કોઈ વિકલ્પ કરે કે આ તો હજી ગ્રહસ્થમાં પ્રવર્તે છે, ગ્રહસ્થપણે પ્રવર્તે છે, પણ એની અંતરંગ પરિણતિ છે, એનો વિષય તો સિદ્ધ પરમાત્મા છે. કેવી રીતે? કે હું સિદ્ધ છું. તો ભાવ નહીં તો તે અશરીરી છે, શરીરથી અંદરમાં ભિન્ન પડી ગયા છે. વિજ્ઞાન તો એવું વર્તે છે કે જેમાં શરીરથી ભિન્નતા વર્તે છે. તો જે શરીરથી ભિન્ન પડ્યા અને સિદ્ધપદ સ્વરૂપે અભેદ અનુભવ પોતાના સ્વરૂપનો કરે છે એ ભાવ નહીં તો સિદ્ધ છે. તું એને શરીર વાળા શું કરવા જોવે છો, એને તું સિદ્ધ સ્વરૂપે જોને એમ કે છે, પરમાત્મા સ્વરૂપે જોને એમ કહ્યું છે. મને કે પાનું યાદ નથી રહેતું, હમણાં હમણાં શ્રીમદ ફેરવું છું, ઘરે વાંચું છું ત્યારે રસ આવે છે, પણ પછી પાનું યાદ રાખવાનું કંઈ ખ્યાલ નથી રહેતો. એવી બધી વાતો કરે છે, તો ભાવનાએ એને સિદ્ધ જો નહીં પણ ભાવનાએ તું શું કરવા આમ વાત કરે છો? મળી જાય તો મળી જાય. હા પછી એ પોતાના ઉદય ભાવનું નથી વિચારી શકતો. આમાં તકલીફ શું છે કે પોતાના આત્માના વિચારને અને જ્ઞાનીના ગ્રસ્ત જ્ઞાનીના અશુભ ઉપયોગને મીંડવે, પોતાના શુભ ઉપયોગને એટલે એના અશુભ ઉપયોગ નથી. હું તો આત્માના વિચાર કરું છું, અમને કેમ આવો ઉપયોગ થયો, આવી કેમ પ્રવૃત્તિ થઈ એમ જોવે. પણ એની અધ્યાત્મ પરિણતિ પાસે તારો કોઈ પત્તો ખાય એવું નથી. એ બે ની મેળો નહીં કરવો.
સંસારમાં 24 કલાક બીજાની ભક્તિને
પરમાનંદ દર્શિત છે. શું લખવું તે તો કઈ સૂજતું નથી, ધૂનમાં બહુ રહેતા. કારણ કે દશા જુદી વર્તે છે, તો પણ પ્રસંગે કોઈ સદવૃત્તિ થાય તેવી વાંચના હશે તો મોકલીશ. અમારા ઉપર તમારી ગમે તેવી ભક્તિ હો. બાકી સર્વ જીવોના અને વિશેષ કરીને ધર્મી જીવના તો અમે ત્રણેય કાળને માટે દાસ જ છીએ. ઠીક, ધર્મી થયા પછી બીજા ધર્મી પ્રત્યે કેટલું બહુમાન છે. સર્વે એટલું જ હાલ તો કરવાનું છે, જૂનું મૂક્યા વિના તો છૂટકો જ નથી, અને એ મૂકવા યોગ્ય છે એમ દ્રઢ કરવો. સ્વાભાવિક જ છે ને, મુનિ નું સ્વરૂપ ની જાણે છે, મુનિ નું મહિમાવંત સ્વરૂપ પોતે જાણે છે, એટલે ભક્તિ આવેલી તો સ્વાભાવિક જ છે. એ તો બહુ મુનિ દર્શન ના ગુરુ દર્શન ની બહુ ભાવના ભાવેલી છે. કોઈ વાર તો ઠલ્લે જાય તો એવી કલ્પના કરતા, અહીંયા તો કોઈ મુનિ દેખાતા નથી પણ કોઈ ચારણ વૃત્તિધારી મુનિ આવે દર્શન દેવા, એવા બધા વિચારો આવતા હતા. બહુ સ્પષ્ટ કહેતા, ભાવલિંગી સંતના દર્શન થાય તો એના પગના તળિયા ચાટીએ. દાસાનો દાસ છે એમ, એના પગના અમે તળિયા ચાટીએ. એટલે ભક્તિ સવાલ જ નથી, એમાં કોઈ પ્રશ્ન બીજો હોય શકે નહીં. એમને ઓળખે એને બીજો વિકલ્પ આવવાનો સવાલ નથી. એમને ઓળખે તો બીજો વિકલ્પ આવવાનો સવાલ નથી. આવી વાત કેમ કરી પ્રશ્ન એમને ઓળખા પછી ન આવે ને, આવે તો એની ઓળખાણ થઈ છે. એ વાત ગડબડ એમાંથી થઈ છે, નથી ઓળખાણ એમાંથી થઈ છે. આમ કેમ વાત કરી, આમ કેમ બોલ્યા ભાઈ, નવ વાર છે ને સમજવા માટે બહુ વાર લાગે એવો વિષય છે. એવી રીતે સાધક સાધના અનેક ભેદ જાણી નિજ અનુભવ કરો, આ બધું સ્વરૂપ આનંદ પામવાને માટે બતાવ્યું છે. આ બધો જે વિસ્તાર કર્યો એ સ્વરૂપ આનંદની પ્રાપ્તિ અર્થે કર્યો છે. કર્મ કલ્પના કલ્પિત છે, આ સિવાયની બધી કર્મના ઉદય વાળા પરિણામ નિમિત્ત નિમિત્ત સંબંધોના ભેદ પ્રભેદો એમાં હું પણ કર્મ પ્રસંગમાં હું પણ તે બધી કલ્પના માત્ર છે. આત્મા એવો નથી, આત્માની એ કલ્પના છે. કોઈ પણ કર્મ પ્રસંગમાં હું મનુષ્ય છું, ફલાણો છું, દેહ વાળો છું, રાગ વાળો છું, ક્યાંય પણ કર્મ કલ્પના કલ્પિત છે. એમ કલ્પિત છે એટલે એમાં પોતાને એ સ્વરૂપે કર્મના ઉદય પ્રસંગે એ સ્વરૂપે કલ્પી લે છે, માટે કલ્પિત છે. એના ઉપર નીચે એક બનારસી નાથદાસજીનું નાટક સમયસારનું પદ લીધું છે, શુદ્ધાત્મ અનુભવ કિયા શુદ્ધ જ્ઞાન દ્રગોર મુક્તિ પંથ સાધન યહી વાઘ જાલ સભોર. શુદ્ધાત્મનો જેને અનુભવ કર્યો, શુદ્ધ જ્ઞાન ને દ્રષ્ટિ જેને પ્રગટ થઈ, ઓર એટલે અલૌકિક હોય એ મુક્તિનો પંથનો મુક્તિ પંથનું આ સાધન છે. અને આ સિવાયની બધી વાતો કોઈ મુક્તિ પંથની કરતા હોય તો એ વાઘજાળ છે. પછી ભલે ગમે તેવા શાસ્ત્રીય પરિભાષાના શબ્દોથી ગમે તે વાત કરવામાં આવતી હોય, આ જે અનુભવની અને દર્શન જ્ઞાનની મુક્તિ પંથની વાત છે સ્વરૂપની, એ સિવાયનું બધું વાઘજાળ છે. એ વાઘજાળમાં તું ક્યાંય મોહ પામીશ નહીં. મુખ્યપણે તો કોઈ સારું ભાષણ કરી જાણે ત્યારે લોકોને એનો મહિમા આવે છે કે આ બહુ સારું પ્રવચન કરી શકે છે. ભાષણ એટલે પ્રવચન, પ્રવચન એટલે ભાષણ. એ અનુભવ સિવાયની બધી વાતો ઉપર મીંડું મૂકવું, ક્યાંય પણ એનું મૂલ્યાંકન કરવા જઈશ તો અનુભવથી દૂર ચાલ્યો હું જઈશ, અનુભવથી દૂર જવાનું થાય છે. જે જીવ ઇન્દ્રિય જ્ઞાનને અને ઇન્દ્રિય જ્ઞાન અનુસાર પ્રવૃત્તિ એવી જે પ્રવચન આદિની એનું કરવું કરાવવું અનુમોદવામાં જાય છે, એને અતિ ઇન્દ્રિય જ્ઞાન સ્વરૂપ પોતાનું જે આત્મતત્વ છે એનાથી દૂર જવાનો એ ભાવ વર્તે છે, એમ જાણીને એનાથી બચવું, એનાથી છૂટવું. આ બધું સ્વરૂપાનંદ પામવાને માટે બતાવ્યું છે, કર્મ કલ્પના કલ્પિત છે, આત્મા સહજ અનાદિ સિદ્ધ છે, અનંત સુખ સુખરૂપ છે અને અનંત ગુણના મહિમાને એ ધરે છે, ધારણ કરીને રહેલો છે. અનાદિથી આવું સ્વરૂપ છે આત્મા, અનાદિ સહજ અનાદિ સિદ્ધ છે. સહજ જ અકૃત્રિમ, કોઈથી કરાયેલું તત્વ એવું નથી, જેમાં અનંત સુખ ભરેલું છે, જે સુખને કોઈ મર્યાદા નથી એવું અનંત સુખ જેનામાં ભરેલું છે. એ જ્ઞાન એને નજરે જોવે કે અનંત સુખ ભરેલું છે, એ જ્ઞાન સુખરૂપ થયા વિના કેમ રહી શકે? એ જ્ઞાન જ જ્ઞેયાકાર તો ધારણ કરે છે, જ્ઞાનનો સ્વભાવ જ જ્ઞેયાકારને ધારણ કરવો એ છે. અનંત સુખરૂપ સ્વરૂપ નિજ જ્ઞેય જેને જણાય એને જ્ઞાનમાં સુખ ના આવે એમ કેમ બને? એ સુખ સુખના આકારે જ્ઞાન પ્રણમી જાય છે. અનંત સુખ અમર્યાદિત સુખ, પાર વિનાનું સુખ જેનો ક્યાંય છેડો નથી. સમુદ્રની ઉપમા જેને ટૂંકી પડે છે, આત્મા સુખનો સમુદ્ર છે એ ઉપમા જેને ટૂંકી પડે છે. એટલું કોઈ આમ નજર નાખે તો શુદ્ધજ્ઞાન લંબાવે તો ક્યાંય પાર આવતો નથી. એકનું સુખ અંદર ભરેલું છે. લંબાવે જ્ઞાનને કેટલું સુખ, કેટલું સુખ, કેટલું સુખ, તો ક્યાંય જેનો પાર નથી, જ્યાં આરો દેખાતો નથી. આરો એટલે કિનારો. એવું અનંત સુખ સ્વરૂપ છે. એ અનંત શબ્દ સામાન્ય થઈ ગયો છે, પણ અનંતની અંદર એ કહેવું છે. અનંત સુખ એટલે અનંતનો ક્યાં શબ્દ સામાન્ય છે, એનો ભાવ એવો છે કે ક્યાંય જેનો અંત નથી, એટલું જ એની અંદર સુખ છે. એવા અનંત ગુણના મહિમાને ધારણ કરે છે. એક એક ગુણ એવા આનંદ છે. વિતરાગ ભાવનાથી શુદ્ધ ઉપયોગને ધારી, હવે ભાવના ભાવે છે બધાને માટે, કે હે ભવ્યો, વિતરાગ ભાવનાથી શુદ્ધ ઉપયોગને ધારીને, સ્વરૂપ સમાધિમાં લીન થઈને, સ્વસંવેદન જ્ઞાન પરિણતિ વડે પરમાત્મા પ્રગટ કરો. ભાવના ભાવે છે, પરમાત્માને પ્રગટ કરો, એમાં પરમાત્મા પ્રગટ થઈ જાય છે એમ સ્વસંવેદનમાં. ત્યાં એવું બોલી લીધો છે શ્રીમદજીએ કે સિદ્ધ પરમાત્મા અશરીરી છે, અને જ્ઞાની પણ ભાવથી તો અશરીરી છે. ભેદ જ્ઞાનમાં શરીરથી જુદા પડ્યા છે, તો ભાવથી તો અશરીરી છે. તો સિદ્ધ પરમાત્માને તું અશરીરી માને, અને જે ભાવે અશરીરી પણ વેદે એને તું અશરીરી ન માને, આ તારો ન્યાય કેવો છે? શું કહે છે કે જે અશરીરી થઈ ગયા એને તો તું અશરીરી માને, કેમ કે ત્યાં તો વિવાદનો પ્રશ્ન નથી. પણ જે ભાવથી અશરીરી પણ વેદે છે, જે શુદ્ધાત્મા શરીર રહિત તત્વ છે, અશરીરી તત્વ છે, એને અશરીરી ભાવે અશરીરી પણ જેને પ્રગટ કર્યું વેદનમાં લીધું, અશરીરી થયા જે ભાવે એને તું કાં અશરીરી ન માને, અને એકલાને પેલાને જ અશરીરી માને, આ કઈ જાતનો તારો ન્યાય છે? એવી એવી પદ્ધતિથી થોડી વાત છે. ઓળખાણનો ક્યાંક વિષય ચાલ્યો છે, જ્ઞાનીની ઓળખાણનો ક્યાંક વિષય ચાલ્યો છે પત્રમાં. ટાઈમ થઈ ગયો છે. જય જય.